છઠ્ઠા સાતમા ગોરસ્થાનમાં ઝૂલતા જે ત્રણ કક્ષાની છોકરીના અભાવ પૂર્વકની વિતરાગતામાં જે ઝૂલતા મુંડા સહસ્ત્રવાર આત્માના આનંદ આત્માના અનુભવમાં લીન થાય છે એવા મુનિરાજનું ખરેખર સ્વરૂપ કેવું હોય, વાસ્તવિક પરમાણ જે મુનિ દશા છે કેવી છે એ આપણે ત્રણ ચાર સ્લાઇડના માધ્યમથી સમજવું થોડો વિષય સરસ છે, બધાને સમજાશે. ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક આપણા સ્વાધ્યાયમાં આપણે ગોરસ્થાનની ચર્ચા લઈએ છીએ એટલે એક આ રિવિઝન પાછું થશે. આપણે પહેલા એક આ ગાથા લઈ લઈએ 168 અને પછી આપણે પ્રેઝન્ટેશન પર જઈએ. આશ્ચર્ય ઉત્પત્તિ કે દો પ્રમુખ કારણ. આમ તો આપણને બધું ઘણું બધું જોઈને આશ્ચર્ય થાય ને, ખ્યાલ આવે છે. પણ અહીંયા કે છે કે દો પ્રમુખ કારણ છે કે જેને આપણે કહીએ ને કે જેને સાંભળવાથી આપણને આશ્ચર્ય થાય, હે ને, ખ્યાલ આવે છે. તમે જો કયા બે કારણ છે બહુ માર્મિક છે ગાથા, આપણ ગાથા બહુ માર્મિક છે. જો શું કહે છે, લોક મે આશ્ચર્ય ઉત્પન્ન કરને વાલે બહુ જ કારણ છે. જે રીતના આપણે આટલી નાની પેનડ્રાઈવ હોય ને, આટલી કેવી હોય પેનડ્રાઈવ, ખ્યાલ આવે છે, આટલી નાની હોય, હવે એમાં કેટલું સ્ટોરેજ કેપેસિટી હોય, હજારો 9000 પ્રવચન આવી જાય એક પેનડ્રાઈવમાં, ગુરુદેવશ્રીના 9000 પ્રવચન આવી જાય ને, આપણને આમ આશ્ચર્ય થાય ને કે ઓહો આટલી આટલા નાના ઇન્સ્ટ્રુમેન્ટમાં, સમજાય છે, આટલી નાની આટલા બધા પ્રવચન આવી જાય એમ. તો આશ્ચર્ય એવી કેટલી બધી આપણે કૌશલિક વસ્તુઓને જોઈને આપણને આશ્ચર્ય થાય. પણ અહીંયા તો આશ્ચર્ય જે કોઈ અલગ જ પ્રકારની વાત કરે છે કે લોક મેં આ પહેલા તો કહે છે કે લોક મેં આશ્ચર્ય, સમજાય છે ને, 160 નંબરનું પાનું છે, 168 નંબરની ગાથા છે. લોક મેં આશ્ચર્ય ઉત્પન્ન કરને વાલે બહુ જ કારણ છે. અને વંડર કેટલા વંડર છે, કેટલા જોવાઈ ગયા, ખ્યાલ આવે છે. અને અહીંયા જો અહીંયા આ સાંભળીને અને વાંચીને આપણને અંદરથી આશ્ચર્ય થવું જોઈએ. ઉસમે તપ કો છોડના અતિ આશ્ચર્ય બને કા કારણ હૈ યહ વાત આગામી છંદ મેં કહે છે. આ ગાથા ચાલે છે ને કે તપ અંગીકાર કરીને મુનિ દશા અંગીકાર કરીને ભ્રષ્ટ થઈ જાય, કારણ કે પૂર્વ તૈયારી ન હોય, આત્માનો અનુભવ ન હોય, આત્માનો આશ્રય નથી, ખબર નથી સ્વરૂપ શું છે, માર્ગ શું છે, દેખાદેખી મુનિ થઈ ગયા, ત્યાગી થઈ ગયા, વ્રતિ થઈ ગયા, મુનિ થઈ ગયા, અને પછી શિથિલા સાચાર આવી જાય, એનું પાલન ન કરી શકે, દ્રઢ ન રહી શકે, સમજાય છે. તો કહે છે કે એક બહુ મોટું આશ્ચર્ય છે કે આવા પદમાં પહોંચીને પણ જીવ અગર કહે ને કે પડી જાય તો આશ્ચર્ય છે. બે રીતે વાત કહી છે, આનું રીડિંગ કરીને આપણે ઓલા પર જઈએ. ચલો વાક્ય બધા ગાઓ, બધા સાથે જે એનો હરિગીત પાછે. હે ત્રિલોક મે શત શત કૌતુક કિંતુ હમે દો હી ભાસે અમૃત પીકર વમે અભાગે સંયમ નિધિ પાકર ત્યાગે. દેવતાઈ શું કીધું, વિશ્વ લાગ્યા શું કીધું અમૃત પીકર વમન કર, અને બીજું શું કીધું, સંયમ નિધિ પાકર ત્યાગ. સમજાય છે. જો હવે શું કે છે, તીન લોક મેં કૌતૂહલ કે સેંકડો ઉદાહરણ છે, પરંતુ ઇનમે હમે તો ये दो कार्य भी अत्यंत आश्चर्य उत्पन्न करते हैं. क्या वे कार्य, एक तो भाग्यहीन पुरुष केवल ये पुरुष भाग्यहीन के भाग्यहीन है, कारण के अमृत पीकर उसका वमन करना. अमृत आ उदाहरण है, अने एना पछी कही सिद्धांत कीधो, तो आ उदाहरण में पण आपणे सिद्धांत घटित करी शके. केवी रीते, પેલા વાત, અમૃત પીકર ઉસકા વમન કરે, અમૃત પીધું અને પછી શું કહ્યું, એનું વમન કરી રાખ્યું. તો એ કેવો છે, અભાગ્ય એવો જીવ છે કે એનું આવું કાર્ય જોઈને આપણને આશ્ચર્ય છે. ઓર દૂસરા સંયમ નિધિ પાકર ઉસે છોડના. શું કીધું, સંયમ નિધિ પાકર ઉસે છોડના. આ બે વાત કીધી. હવે આમાં જો અમૃત પીકર ઉસકા વમન કરના એટલે શું, હવે આપણા પર ઘટિત કરીએ, આપણી ભૂમિકામાં ઘટિત કરીએ, તો આપણે હમણાં પૂજ્ય ગુરુદેવશ્રીના જે વચન છે, જે વાણી છે, આપણી માટે શું છે, આપણી માટે અમૃત છે ને. આપણા લેવલની વાત કરીએ તો આપણી માટે આ વચનો કેવા છે, અમૃત સમાન છે. ખ્યાલ આવે છે, કારણ કે આ વચન ગુરુદેવશ્રી અમૃતનો અર્થ, મને યાદ આવે છે પ્રવચનમાં ગુરુદેવશ્રી અમૃતનો અર્થ કરે, અમૃત મૃત એટલે મરવું, ન મરે. એટલે આ જે વચન છે કેવા છે, અફળ છે. આ વચન અપર કેમ છે? કારણ કે એ વચનમાં જેનું વર્ણન છે, આ વચન એનું વર્ણન કરે છે. એ જે વસ્તુ છે કેવી છે? અમૃત સમાન છે. એ વસ્તુ મળતી નથી. ઓકે, બે વાત થઈ ગઈ, બે વાત થઈ ગઈ. વચન કેવા? અમૃત. એ જેને બતાવે છે એવી વસ્તુ, ત્રિકાળી, ધ્રુવ, ભગવાન, આત્મા, કારણ, પરમાત્મા, સમયનો સાર, કારણ, નિયમ, ખ્યાલ છે, આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાધિના તત્વ. એ સમયની પર્યાયથી પાર પર્યાયો સે પાર, અરે પર્યાયો સે પાર, ત્રિકાળી ધ્રુવ કા સદા સહારા હે, પર્યાયો સે પાર. તે પર્યાયથી પાર આત્મા કેવો છે? અમૃત. અમૃત સમાન મળતો નથી. ઓકે, તો આ વચન અમૃત થયા. હવે એ બતાવવા વાળો આત્મા કેવો છે? અમૃત. હવે એનું આપણે શ્રવણ કરીએ છીએ તો આપણો એ પુણ્યનો ઉદય પણ ખરેખર હમણાં આપણી માટે અમૃત સમાન છે. હવે સમજાય છે? પુણ્યનો ઉદય છે, આવો આવો જીવનમાં મળવો, આવો આવો અવસર, આવો તક હે. તો એ અવસર પણ કેવો છે? બોલો, અમૃત સમાન છે. હવે આ બધું સાંભળી દીધું, ખ્યાલ આવે છે? અને સાંભળીને ધારણા સુધી પણ વાત પહોંચી ગઈ, ઇન્ફોર્મેશન બેસિસ પર વાત પહોંચી ગઈ. અને હવે શું? વમન. હવે સાંભળ્યા પછી આપણે વમન, તો કે કોઈ એવો નાનો પણ ઉદય આવી જાય. સમજાય છે? કીધું કઈ એવી નાની પરિસ્થિતિ બની જાય પ્રતિકૂળ, વિચ વી હેડ નોટ એક્સપેક્ટેડ. સમજાય છે? ખ્યાલ આવે છે? સમજો. હવે એવી કોઈ ઘટના ઘટી જાય અને આપણે એમાં તીવ્રતાથી જોડાઈ જઈએ તો આપણે શું કહ્યું? આવા જે વચન સાંભળ્યા હતા એનું શું થઈ ગયું? વમન થઈ ગયું. અને જે મિથ્યાત્મન જે છે એનું સેવન છે. બે વાત સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ રીતે આપણે આપણી માટે આ રીતે લઈ શકીએ કે અમૃત કા ક્યાં કરતા હે વો જીવ, વમન કરતા હે, આશ્ચર્ય લગતા હે. આપણે શું કરીએ છીએ? બોલો. આવું સાંભળીને પણ હર સમય એનું પડમન ન થાય, આપણે પણ હર સમય એ સાંભળીએ તો છે પરંતુ સાથે સાથે એનું વમન કરતા છે. એ ધારણા સુધી તો પહોંચે છે પરંતુ અભિપ્રાય નથી પડતા, શ્રદ્ધા નથી પડતી. કૃપાનુદેવી કીધું માર્ગ તો બહુ સુલભ છે પણ તેને દુર્લભ કરી દીધો છે તારા મિથ્યા માન્યતાના કારણે, મોહના કારણે. ઉપજે શું કીધું? ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત સંસાર, પછી અંતર્મુખ અવલોકતા વિલય. ખ્યાલ આવે છે? આવો અતિન્દ્રિય આનંદ નું અમૃત, અમૃત સ્વભાવના આશ્રયથી અતિન્દ્રિય આનંદ નું અમૃત પીધું તો મિથ્યાત્મનું જ્ઞાન કર્યા વગર નહીં રે. અંતર્મુખ અવલોકતા, ગઈકાલે પણ અમને પણ વાત કહી હતી કે ભગવાનના દર્શન કરતા અંતર્મુખમાંથી મિથ્યાત્મમાંથી સમ્યક દર્શન પામી શક્યા. ચલો, બરાબર છે? તો આ રીતે 161 નંબરની ગાથા છે. આપણે ભાવાર્થ પણ વાંચી લઈએ અને પછી આપણે સ્લાઇડ પર જઈએ. જહાં અસંભવ કાર્ય ભાષિત હો વહાં આશ્ચર્ય ઉત્પન્ન હોતા હૈ, લોક મેં તો અનેક કૌતૂહલ રૂપ કાર્ય આશ્ચર્ય ઉત્પન્ન કરતે હૈ, પરંતુ હમે તો ઇન દો કાર્યો મેં હી આશ્ચર્ય હોતા હૈ, જિસસે જરા આદિ રોગ નહીં હોતે, મહાભાગ્ય સે એસા અમૃત પાન કરકે. સમજાય છે? જન્મ, જરા, મૃત્યુ આદિ પંચ પરાવર્તન, ચાર ગતિ, 84 લાખ યોનિઓ નો અંત આવી જાય, પોતાના આત્માનો અંદરમાં અનુભવ થાય, દર્શન થાય, એવું એવો અવસર જવા દે તો એ અમૃત પાન કરકે કિસીને ઉસકા વમન કર દિયા, એસા તો યહ આશ્ચર્ય હૈ. સમજાયું ને? ખ્યાલ આવે છે? હવે જવાબ. ઓર કોઈ કાળ લબ્ધિ છે, જન્મ મરણ આદિ દુઃખો કા નાશ કરને વાલે, સંયમ કા નિદાન ગ્રહણ કરકે ભી ઉસે છોડ દે. એટલે પહેલા શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયો અને પછી ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયો. એટલે જે ભ્રષ્ટ છે, ખ્યાલ આવે છે? તો શું કે છે કે જન્મ મરણ આદિ દુઃખો કા નાશ કરને વાલે, સંયમ કા નિદાન ગ્રહણ કરકે ભી ઉસે છોડ દે. દૂસરા યહ આશ્ચર્ય, એન દો આશ્ચર્યો મે, પહેલા તો દ્રષ્ટાંત રૂપ જાણવા. આપણે એમાં પણ એ દ્રષ્ટાંતમાં પણ આપણે આપણી ભૂમિકામાં આપણે સિદ્ધાંત ગ્રહિત કર્યો અને આપણી ભૂમિકામાં આપણી માટે અમૃત શું છે? ખ્યાલ આવે છે? વાણી અમૃત છે, આ અવસર અમૃત છે, આ સમય, આ ઉપયોગ, ખ્યાલ આવે છે? જેમાં આપણે આત્માની વાત સમજી રહ્યા છે આપણી માટે આ બધો અમૃતકાળ છે. ચોગડિયામાં હોય ને એમ કઈ અમૃતકાળ હોય ચોગડિયામાં, સારું સારું હોય ને લાભ અમૃત, ખ્યાલ આવે છે? સમજાય છે? કારણ ગુરુ વાણી એનો લાભ મળ્યો અને અમૃત પીવડાવે છે. આપણે આપણે પીને સુધારી નાખીએ છીએ, ગમન એટલે શું? એક કાલે સાંભળે તો છે, એટલે પછી અહીંયાથી અહીંયા નીકળી જાય છે, અંદર નથી જતો. સાંભળવામાં આનંદ આવે છે, બોલવામાં મજા આવે છે, વાંચવામાં આનંદ આવે છે, પરંતુ એ પ્રકારનું ભાવ વાસન કરતું ને, એવી ફીલિંગ કરતું ને, એવો અહેસાસ કરતું ને, એવી પ્રતીતિ કરતું ને, એવો વિશ્વાસ કરતું ને, એવી નિશ્ચિંતતા આવશે ને, એવી નિર્ભરતા આવશે, એવી નિર્ભયતા આવશે, એવી નિર્ભયતા આવશે, તો આપણને ખરેખર આપણને મુનિરાજોની મહિમા આવશે. યથાર્થ મુનિરા પરમાર્થ સત્યમ હવે એની ચર્ચા આપણે કરી, બરાબર છે? તો શું આવી વાત કે દો આશ્ચર્ય ને, પહેલા તો દ્રષ્ટાંત જ્ઞાન નો, જેસે અમૃત પાન કરીને ઉસકા વમન કરના વિપરીત કાર્ય છે. વિપરીત છે કે નહીં? અને સમ્યક વાત સાંભળીને વિપરીત પણ અમે અભિપ્રાય વિપરીત કસાયની મંત્ર થઈ ગઈ, કસાયની મંત્ર સાથે મોહનો ભાવ ન થયો, મિથ્યાત્વ ન ગળ્યું અને અભિપ્રાય ન પલટાયો, તત્વ સંબંધી નિશ્ચિંતતા ન આવી. ખરેખર અમે ગઈકાલે પણ ઘણી ચર્ચા કરી છે લાલનમાં કે બાહ્ય જે પણ સંયોગ છે ને, નો કર્મનું આવું જવું રહેવું ટકવું કરવું દ્રષ્ટિ રહે, એ જે બાહ્ય સંયોગ છે, ઘર કુટુંબ પરિવાર આદિની ઉપલબ્ધિ, જે પણ એ બધું ખરેખર પ્રારબ્ધ અનુસાર થાય છે. મને ત્યારે જાય છે પ્રારબ્ધ એટલે પૂર્વગ્રત આપણા બાંધેલા કર્મના ઉદય પ્રમાણ, જેમાં સાંભળજો સાંભળજો સાંભળજો, જેમાં આપણો રંગ માત્ર પણ પુરુષાર્થ ચાલતો નથી, ત્યાં 24 કલાક પુરુષાર્થ ચલાવવા જાય છે. અને જ્યાં ખરેખર તારો પુરુષાર્થ ચાલે ચાલી શકે ત્યાં તું પુરુષાર્થ કરતો નથી. બોલો, તમારું તમારા ઘરમાં ચાલે કે વાયુવાળાના ઘરમાં ચાલે? ક્યાં ચાલે? બોલો, ક્યાં ચલાવશો? તમારું ક્યાં ચાલે? તમારું તમારા ઘરમાં ચાલે કે બાજુવાળાના ઘર? એવી રીતના આપણો પુરુષાર્થ, આપણો પ્રયત્ન, આપણો કરતા ભાવ પર દ્રવ્યમાં અત્યંત ભિન્ન વજ્રની દિવાળ જેની વચ્ચે છે એવા પર દ્રવ્યમાં મારો રંગ માત્ર પણ પુરુષાર્થ નહીં ચાલે ભાઈ. એ સંયોગ વિયોગ ને એક સમય આગળ પાછળ નહીં કરું, પોતાની નહીં કરી શકું, પોતાની ઈચ્છા અનુસાર પોતાના વિકલ્પ અનુસાર કોઈ સંયોગને ભોગી નહીં શકું, કોઈને ભગાવી નહીં શકું, કોઈ પલટાવી નહીં શકું, કોઈ અસાકાર સાતા રૂપે કરી નહીં શકું, એમાં તારો રંજ માત્ર પણ પુરુષાર્થ નથી ચાલતો. પણ તારો પુરુષાર્થ વર્તમાનમાં એ તો જરૂર ચાલી શકે ને ચલાવવો જોઈએ ને ઉપાડવો જોઈએ કે એ પર દ્રવ્યનું જે પણ અમન થયું એ ક્રમબદ્ધ હતું, એનો હું કરતા નહોતો, એનો હું માત્ર જાણનાર હતો, એનાથી હું ભિન્ન હતો, એ મને અળિયા નથી, પરસ્યા નથી, હું એના આધારે નથી, એ મારા આધારે નથી, એ સ્વાધીનપણે એમાં થકેલા છે, હું સ્વાધીનપણે મારા સ્વભાવમાં છું, હું મારાથી છું, એ પર દ્રવ્ય એનાથી છે. આવો નિર્ણય કરવો એ અનંત પુરુષાર્થ છે. શું કરી દીપ્તિબેન, રોજ સાંભળતા આવે છે કે આ તો રોજ એક જ વાત આવે છે, રોટલી રોજ ખાવ છો કે નહીં? બોલો, આ વાત તમારે આપણે રોજ સાંભળવાની છે કે આનાથી આપણી શ્રદ્ધા જડશે, બરાબર છે? ચલો, તો પુરુષાર્થ સમજાય ક્યાં ચાલે છે અને ક્યાં નથી ચાલતો, અને અંદરમાં પણ ધારાબેન ક્યાં ચાલશે, તારી ક્રમબદ્ધ પર્યાયમાં નહીં ચાલે, અને ક્રમબદ્ધ પર્યાય જે એક પછી એક જે થઈ રહી છે એનો સ્વીકાર કરવો, એનાથી હું ભિન્ન છું એવો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવો, માન્યતા કરી નિર્ણય કરવો, એ ખરેખર પુરુષાર્થ. અંદરમાં પણ શું ક્રમબદ્ધ ના ખાતામાં નાખવું અને શું પુરુષાર્થ ના ખાતામાં નાખવું એ અકાઉન્ટમાં એ પણ સમજવું પડશે. હવે ઘણા એમ કહે કે ચલો પર્યાય અંદર બહાર તો બધું ક્રમબદ્ધ છે, અંદરની મારી પણ પર્યાય પછી ક્રમબદ્ધ છે, તો એમાં તો મન કાંઈ નહીં ચાલે. હવે આપણે ત્રીજો પોઈન્ટ લીધો કે એનાથી હું ભિન્ન અર્થમાં છું એવો નિર્ણય કરવો, એ તો પુરુષાર્થ છે ને. સમજાય છે? સામે શું આવે ખરે પ્રશ્ન કે એવો નિર્ણય કરવો એ પણ તો ક્રમબદ્ધ છે ના? સમજાય? એવો નિર્ણય થવો એ પણ તો ક્રમબદ્ધ છે. તું શું કરે છે? ભલે એ ક્રમબદ્ધ છે પણ તું એને તું અગર ક્રમબદ્ધમાં નાખી દેશે તો તારા ક્રમબદ્ધમાં એ નિર્ણય આવવાનો. થોડી વાત ખ્યાલ આવે છે? જેને સમજાય એને ચહેરો ચહેરો જરા ખીલ્યો કે તું એને પણ ક્રમબદ્ધ નાખી, એ નિર્ણય કરવો પણ તો ક્રમબદ્ધ છે પ્રભુ. એ નિર્ણય કરવો ક્રમબદ્ધ છે પણ હમણાં તારે એ નિર્ણય કરવો એ ક્રમબદ્ધ ના ખાતામાં નથી નાખવાનો, એ નિર્ણય કરવો એ તારો બુદ્ધિપૂર્વક નો પુરુષાર્થ છે એમ લેવાનો. ક્રમબદ્ધ ના ખાતામાં શું જશે અને પુરુષાર્થ ના અકાઉન્ટમાં શું આવશે એ બરાબર સમજવું પડશે.
એ તો નિર્ણય કરવો પડશે ને કે પર્યાયથી રાગથી પરદ્રવ્યથી ઉદયથી ક્ષયોક્ષમ જ્ઞાનની હીનવિકતાથી પ્રિય પાપના ઉદયોથી સાતા સાતાની સામગ્રીથી આ મન વચન કાયની ક્રિયાથી હું ભિન્ન છું. આ બધા વ્યવહાર નિયમોના વિષય વચ્ચે હું નિશ્ચય નહીં ભૂત વિષય છું. જે પરદ્રવ્યમાં ગયો નથી એવો શુદ્ધાત્મા જેમાં પરદ્રવ્ય આવ્યા નથી, અછૂતો અસ્પર્શી અલિપ્ત અલૂપ રહ્યો છું એવો નિર્ણય કરવા પુરુષાર્થ નથી. વેરી ગુડ વેરી ગુડ. એવો નિર્ણય કરવા પુરુષાર્થ નથી. વારંવાર પોતાના ઉપયોગમાં પોતાનો ઉપયોગ આમને ઉભો કરી અગરતા અગરતા આત્માને ઉભો કરી અભોગતા આત્માને ઉભો કરી અંદરમાં એ ફીલિંગ લાવી કે આ હું તો જગતનો માત્ર જ્ઞાતા છું એવો નિર્ણય કરવો એ અનંત પ્રસાદ છે ભાઈ. જેને એક વાક્ય બહુ સરસ આવ્યું, અભોગતા છું એવો નિર્ણય કરવા વાળી પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો ભોગતા ચાલુ થઈ જાય. ખ્યાલ આવે છે શું કીધું? અભોગતા છું. આપણે આચાર્ય રાજ્યો ને આટલો પ્રચુર અતિન્દ્રિય આનંદ પ્રચુર અતિન્દ્રિય આનંદ પ્રચુર અતિન્દ્રિય આનંદ સર્વજ્ઞ પરમાત્મા અનંત આનંદ અનંત અવ્યાપાર આનંદ આવ્યું ક્યાંથી પર્યાય? હા એના ભોગતા કેવી રીતના થયા? આયુ કેટિંગ, અરે હું અભોગતા છું, અકર્તા છું, હું જ્ઞાતા છું, હું શુદ્ધ આત્મા છું, સમયનો સાર છું, ચાર ભાવથી અગોચર પરંપરાની ભાવ છું એવો નિર્ણય થયો ને એટલે માટે આવો આનંદનો ભોગતા થયા. કારણ કે આત્મામાં કરતા અભોગતા નામનો ધર્મ છે, આત્મામાં કરતા અને ભોગતા નામનો પણ ધર્મ છે. આવ્યો સમજાયું, ખ્યાલ આવે છે? ચલો આગળ વધીએ. થઈ ગયા જેસે અમૃત પાન કરકે ઉસકા વમન કરના વિપરીત કાર્ય હૈ વૈસે સંયમ ગ્રહણ કરકે ઉસે છોડના વિપરીત કાર્ય હૈ ઇસીલિયે વિવેકી પુરુષ એસા કાર્ય નહીં કરતે હૈ. ભૈયા યે ગાથા તો હો ગઈ, ઇસકી બાકી નહીં થી, લેકિન લાસ્ટ મેં થોડા લે લેંગે. પહેલે અપન થોડા ઇસ સાઇડ પે જાતે હૈ. સ્લાઇડ માં એવી રીતના કહ્યું છે કે હમણાં છઠ્ઠું ગુણ સ્થાન વોટ હેપન્સ એક્ચ્યુઅલી જે યથાર્થ મુનિરાજ છે, જે યથાર્થ ભાવલિંગી સંત છે એમની પણ નથી. એક એક ગુણસ્થાન આગળ વધતા એમના અંતરંગમાં શું ચેન્જ આવે છે, કેવો પુરુષાર્થ અંદરમાં ઉપરે છે ને એનું શું ફળ મળે છે. પુરુષાર્થ વૃત્તિપૂર્વક છે, ફળ સહજ મળે છે. આઈ યુ ગેટિંગ? ખ્યાલ આવે છે? ઓકે, તો હવે આવી છઠ્ઠી ગાથા આવી, અરે સોરી છઠ્ઠું ગુણસ્થાન આવ્યું. ઓકે જો હવે છઠ્ઠું ગુણસ્થાન પછી સાતું એક બાર ના આપ સાઈડ એક બાર સિર્ફ ઘુમા દીજે તાકિ સમજ માં આવે કે કિતના વિષય હમે પડના હૈ. મુજે નહીં લગતા આજ પૂરા હો પાયેગા, આગે હોગા, લેકિન એક વાર તમને એક ખ્યાલ આવી જાય. છઠ્ઠું ગુણસ્થાન પ્રમત વિરત ગુણસ્થાન આવી સ્લાઈડ. એના પછી સાતમું ગુણસ્થાન અપ્રમત વિરત ગુણસ્થાન, બરાબર છે? હા, એના પછી ની સ્લાઈડ આવી હા સાતમાં નું બી બ અને બ, તો સાતમાં બે ભેદ છે ને, સ્વસ્થાન અને સાતી છે. તો સ્વસ્થાન અને સાતી છે, તો સાતી થઈ અપ્રમતમાં શું ચમત્કાર થાય છે, શું મેજિક થાય છે, શું અંદરની પડતી બદલાય છે, એ એક ચાર આવશ્યક ભણ્યું હો ગયા. એટલે બાદ કઈ દિશા દીજે. પછી આવે છે આઠમું ગ્રંથાન અપૂર્વ કરણ. આઠમા ગ્રંથાનમાં પણ શું કાર્ય થાય છે આખી ચર્ચા આપણે કરવાની છે. ચલો હવે છઠ્ઠે પે આ જાઓ. તો આ રીતે હમણાં સુધી આઠમા સુધી બનાવી છે, પછી નવ અને દસ બનાવું છું અને પછી આગળ આપણે એને લઈ જશું જ્યાં સુધી આપણે ગાથાઓ આવશે એ સંબંધિત. હવે જો પ્રમત વિરત ગુણસ્થાન, હવે બધું ભૂલી જાઓ, ખાલી મુનિરાજ એમના ગુણસ્થાન છઠ્ઠા થી લઈને બારમા ગુણસ્થાન સુધી મુનિરાજ દશા છે, પાંચમા ગુણસ્થાન વાળા શ્રાવક છે, ચોથા ગુણસ્થાન વાળા અવ્રતી સમ્યક દ્રષ્ટિ છે. તો જે અવ્રતી સમ્યક દ્રષ્ટિ એના પછી જે શ્રાવક થયા એક એક કશાય ચોકડીનો મિથ્યાત્વ સાથે અભાવ થતો જાય છે અને હવે એમ સમજો કે એ શ્રાવક મુનિ થઈ ગયા હવે. અને બારમાં જે દ્રવ્યલિંગ પણ છે અને અંતરંગમાં જે ભાવલિંગ પણ છે એવો જે નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો છે અને એ મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુલે. ક્લિયર? એટલું ક્લિયર છે? ચલો હવે શું લખ્યું છે પહેલો પોઈન્ટ જો. કેટલા પોઈન્ટ છે? છ પોઈન્ટ છે ને? છ પોઈન્ટ છે ને, હવે એક એક પોઈન્ટ આ તો થોડું ફાસ્ટ લઈ લેશું. આના પછી જે સાતમું વનસ્થાન છે એને આપણે થોડું ડિટેલમાં લઈશું. જો હવે જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય, સૌથી પહેલી વાત આ બધા જે ગુણસ્થાનમાં આગળ વધે છે, આજે અંદરમાં વિશુદ્ધિ શુદ્ધિ લીનતા ચારિત્ર દશા જે અંદરમાં સ્થિરતા લીનતા વધે છે એ કોના આશ્રયથી વધે છે ભાઈ? સૌથી પહેલો પોઈન્ટ મૂકી દીધો, જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય, બરાબર. હવે જો બીજો પોઈન્ટ શું કીધું, બહુ ઈઝી છે આ તો, પણ આમાં એક બે પોઈન્ટ માર્મિક છે. જો ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક એની ભીત રાખતા છે, બરાબર છે. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો આશ્રય લીધો અને ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક એની ભીત રાખતા પ્રગટ છે, બરાબર. હવે જો હવે ત્રીજો પોઈન્ટ શું છે, સ્વંજ્વલન. મેં જ્યાં જ્યાં પણ આ પ્રશ્ન પૂછ્યો ને કે છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજ્વલન કષાય નો કેવા પ્રકારનો ઉદય સમજાય છે, તો ઘણા ને એમ થાય કે તીવ્ર બોલીએ કેવી રીતના, મુનિરાજને તીવ્ર બોલીએ કેવી રીતે, પણ કઈ છે તો છે ને, સમજાય છે. કોનો સ્વંજ્વલન કષાય નો છઠ્ઠા, ત્રીજો પોઈન્ટ, સ્વંજ્વલન કષાય નો છઠ્ઠા ગુણસ્થાનમાં શું છે, તીવ્ર ઉદય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં જેટલો સમય મુનિરાજ રહે છે એટલો સમય મુનિરાજ નો ઉપયોગ આત્મામાંથી બહાર છે, નિર્વિકલ્પ દશામાંથી બહાર છે, બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક દશામાં છે, પ્રમત્ત દશા છે, પ્રમાદરૂપ દશા છે. મુનિરાજને પ્રમાદ પ્રમત્ત આળસ શું સમજાતું નથી, અમને તો ખબર પડે કે આળસ, પણ મુનિરાજ ને અરે પોતાના સ્વભાવ માંથી બહાર આવી ગયા ને એટલો પ્રમાણ, પોતાના સ્વભાવ માંથી અતિન્દ્રિય આનંદ ની અંદર માં પ્રચુર જે વેદન ની પ્રગતિ હતી એમાંથી ક્યુટ થયા એ પ્રમાણ, એટલો આનંદ સમજાય છે. અને એ સમય શું થઈ ગયું કે સ્વંજલન કષાય નો નિમિત્ત અપેક્ષા એ કર્મ અપેક્ષા એ શું, તો સ્વંજલન કષાય નો બોલો, અરે બોલો બધા સાથે, સ્વંજલન કષાયનો તીવ્ર ઉદય. અને એ ઉપયોગ જે છે એ આત્મામાંથી બહાર નીકળ્યો, ઉપયોગની વાત કરું છું, સમજાય છે. તો ઉપયોગી આત્મામાંથી બહાર નીકળ્યો એ હવે આ સ્વંજલન કષાયના તીવ્ર ઉદયમાં એ ઉપયોગ બુદ્ધિપૂર્વક યાદ આપશે કે બુદ્ધિપૂર્વક શાસ્ત્ર રચના 28 મૂળ ગુણ આદિ પાલન કરવાનો શુભ લાભ શુભોપયોગ, બરાબર છે. તદ અનુસાર શારીરિક ક્રિયા બોલવાની ચાલવાની ઇરિયા સમિતિ આહાર વિહાર લેખન પાટન પટન વલન આયુ ગેટિંગ. તો બુદ્ધિપૂર્વક હવે તમે વિચાર કરો, તીવ્ર કષાયમાં આ રચના થઈ છે, આપણે હમણાં મંદ કષાયમાં સાંભળી રહ્યા છીએ, આયુ કે છે એમનો તીવ્ર કષાય અને આપણો, બરાબર સમજ્યો. હવે આપણો એક અલગ ચેપ્ટર છે, આપણો મંદ કષાય તો છે પણ અગર આપણો એની સાથે મોહમંદ ન થયો, અનંતાનુબંધી કષાય આવી એ મંદ ન થાય, ખ્યાલ આવે છે. અહીંયા બેઠા બેઠા પણ મોહ ની તીવ્રતા રહે, કષાય ની મંદતા તો અહીંયા છે જ, નો ડાઉટ, પણ મોહ ની કષાય ની મંદતા છે એ વાત અલગ છે અને મોહ ની મંદતા થવી એ વાત અલગ છે, સમજાય છે. કષાય ની મંદતામાં તો બોલવાનો ભાવ સમજાવવાનો ભાવ સાંભળવાનો ભાવ આવે, પણ એની સાથે મોહ તીવ્ર હોય ને તો અભિમાન છે, હું બોલ્યું, મેં કહ્યું, મેં કામ, મેં જવાબ આપ્યો, મેં આમ કહ્યું, મેં ક્લિયર કર્યું, મેં આયુ ગેટિંગ, સમજાય છે. તો એ રીતની વાત છે. તો ચાલો આગળ, તો તદ અનુસાર શારીરિક ક્રિયા પણ એ પ્રકારે થાય છે. બુદ્ધિપૂર્વક મુનિરાજ જેવા મુનિરાજ પણ અશુભથી બચવા માટે, આપણે પણ સમજવાનું ગ્રીષ્મ આવે, બહુ જ માનવિક વાત છે. મોક્ષના પ્રકાર છે, સાતમો અધિકાર હમણાં ચાલે છે ને, નિશ્ચયવાસીનું પ્રકરણ શું ટોલમાં જે સાધે એનું વર્ણન કર્યું છે, ગજબ ગજબ ગજબ. જયારે જાણે કે એમના ઉપયોગમાં આપણા આપણા આપી આપણે સામે હોય ને એની પાસે એક ઉપયોગમાં સ્કેનિંગ મશીન હોય ને, એક્સરે મશીન, આપણા અંદરના અભિપ્રાય એની ખોટ ક્યાંય સૂક્ષ્મ ભૂલ ક્યાંય કરતા પડવું ક્યાંય આભાર બધું અંકીને સ્કેન કરીને એક 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 બિંદુઓને લખીને એક તોડવાની સામે ભૂલાઈ ગયેલી છે, અને ત્યાં લખ્યું છે તારી વર્તમાન ભૂમિકામાં અશુભથી બચવા માટે તારે બુદ્ધિપૂર્વક શુભમાં રહેવું જોઈએ, કારણ કે અશુભ ભાવમાં તીવ્ર કસાઈ છે અને એ તીવ્ર કસાઈમાં જે કર્મનો આશ્રમ થશે ને એમાં જે સ્થિતિ અનુભાગ બંધ પડશે ને એ તીવ્ર સ્થિતિ અનુભાગ બંધ પડશે. અને એ તીવ્ર સ્થિતિ અનુભાગ બંધ જયારે ઉદયમાં આવશે ને ત્યારે એ ઉદયને ભોગવતા ભોગવતા નાખે દમ આવી જશે. કારણ કે સપોઝ અત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો અને ગીત એ ભોગવવા માટે અનંતકાળ ઉભો રાખી કેમ કે પર્યાયમાં ચાલ્યો ગયો તો કોઈ અતો પતો નહીં લાગે અનંતકાળ સુધી, એમાંથી બહાર નહીં નીકળી શકે. બહુ બધો વિષય છે, સમજાય છે? તો મુનિરાજના મુનિરાજ પણ બુદ્ધિપૂર્વક માતાજી કહે ને ગાયકમાં ન રહી શકે તો ગાયકની આજુબાજુ તૈર માર્ગે, એનાથી દૂર નથી જતો, આજુબાજુ તૈર માર્ગે એટલે બુદ્ધિપૂર્વક સાચે જય શાંતિ ગુરુના સાનિધ્યમાં રહી જશે. ખ્યાલ આવે છે? તો તીવ્ર સોરી તદનુસાર શારીરિક ક્રિયા લાસ્ટ પોઈન્ટ બ્યુટિફુલ છે. આઈ ફર્સ્ટ અને લાસ્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્ઞાનાનંદ પ્રભાવી આત્માનો આશ્રય લઈ લીધો છે એટલે એની સાથે ઉપયોગ બને કાર છે, સંજલનનો તીવ્ર ઉદય છે એ પ્રકારે, કે ટાઈમ આવ છે એ પ્રકારે, હલવા ચાલવાની પ્રવૃત્તિ છે, બોલવા સમજાવવાની ને લેખનની પ્રવૃત્તિ છે. તમે વિચાર કરો તાડપત્ર ઉપર આ એક 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 ગાથાઓ અગર ન લખાઈ હોત, એટલી એટલી ગાથાઓ, એટલી એટલી ટીકાઓ, આજે આપણે શું કરતા હો? ચલો આખો ચેપ્ટર સમજી લેવું, ભાવ વાચન કરજો. અને તો આની સાથે જે છેલ્લો પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ મિસ થઈ ગયું છે, પણ ચારિત્ર પણ લખી લેજો, કારણ કે ચારિત્ર ની પણ ભલે કઈ તીવ્ર છે એટલે ચારિત્ર ની ગુજરાતી સમજાય છે ને કે ચારિત્ર જ્યાંથી સમ્યક દર્શન થાય અને ચારિત્રમાં પૂર્ણ નિષ્ણાતતા ન થાય ત્યાં સુધી ચારિત્રમાં મિશ્ર ધારા ચાલે છે. તો જે મિશ્ર ધારા કે જેટલી કસાઈ ચોકડીનો ભાવ થયો એટલી નિષ્ણાતતા ની ધારા, અને જેટલો અજીન કસાઈ ચોકડીનો ઉદય છે એટલી રાગની ધારા, તો એ બે ધારા એક જ ચારિત્ર ગુણની એક જ સમયની એક જ પર્યાયમાં એક સાથે ચાલે છે. આ યુ ગેટિંગ? તો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની જે શુદ્ધ પરિણતિની ધારા છે એ નિરંતર ચાલુ છે, એ રિસ્પેક્ટિવ ઉપયોગ અંદર છે કે ઉપયોગ બહાર છે. સમજાય છે? અને એ જે ધારા છે ને એના કારણે ભલે ચારિત્રમાં જે સંજલનનો તીવ્ર ઉદય છે તો પણ નિત્યાત્મ અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનનો અભાવ થઈ જવાના કારણે ત્યાં એક બાહ્યમાં જે પણ કાર્ય થાય છે ત્યાં એક પરમાણુ માત્ર પ્રત્યે પણ એમને કરતા બુદ્ધિ રહી જશે. ટીકાઓની ટીકા લખાઈ જાય અને છેલ્લે અમૃતચંદ્ર આચાર્ય જે લખે સ્વરૂપ રૂપ અમૃતચંદ્ર આચાર્ય જે કાઢી નથી, વચનનું પ્રણમન વચન અનુસાર થઈ ગયું, ટીકાનું લખવાનું કાર્ય એની અનુસાર થઈ, કેટલો અગરતા ભાવ એ સમય પણ વર્તે. કોઈ કસાઈનો તીવ્ર ઉદય ચાલતો એને એમાં અગરતા ભાવ વર્તી શકે? કોઈ કસાઈનો તીવ્ર ઉદય ચાલતો હોય અને એમાં અગરતા ભાવ વર્તી શકે, જ્ઞાતા ભાવ વર્તી શકે, અમોક્ષા ભાવ વર્તી શકે, સાક્ષી ભાવ વર્તી શકે? હા કે ના? તમને સમજાય છે ને શું બોલું છે? યાદ પડે છે? વર્તી શકે? ઓપોઝિટ નથી થયો? ઓપોઝિટ નથી થયો? વર્તી શકે કેમ? કારણ કે જે કસાઈની તીવ્રતા છે એ ચારિત્ર ગુણનું પ્રણવન છે અને એનાથી હું ભિન્ન અર્થમાં છું, આ મારું સ્વરૂપ નથી, હું આનો કરતા નથી, એવી જે અંદરની ધારા છે એ શ્રદ્ધા જ્ઞાનની એ શુદ્ધ વર્તી છે. થોડું હાર પડે તો પણ કઈ વાત નહીં, સમજાય, સમજ લાગે તો ખરું કે શું સૂક્ષ્મ મારી છે. ચલો સાતમા ગુણ સ્થાન પર આવો. હવે જો સાતમા ગુણ સ્થાન ની ચર્ચા બહુ માર્મિક છે, હવે છઠ્ઠા સાતમા માં ઝૂલે છે ને, તો જો હવે શું કે છે સાતમા નું જયારે જનરલ કરવા જોઈએ. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માના આશ્રય પૂર્વક શું લખ્યું છે? ત્રણ કસાઈ ચોકડીના મિથ્યાત્વાની ત્રણ કસાઈ ચોકડીના અભાવ પૂર્વક ની વિતરાકતાની સાથે અતિન્દ્રિય આનંદ ની સાક્ષાત અનુભૂતિ. કેમ? કારણ કે અહીંયા સાક્ષાત ઉપયોગ સમજાય છે, પોતાના આત્મામાં તદરૂપ થયો છે, અભેદ થયો છે, લીન થયો છે, અતિન્દ્રિય આનંદ ના સાક્ષાત ગુજરા પીએ છે. ધીસ ઇઝ સેવન્થ અપ્રમત ગુણસ્થાન. અપ્રમત એટલે અપ્રમત
વિરત છે ને તો અપ્રગત દશા છે ને, અપ્રગત એ આદિવિભક છે. યુ વોટ અપ્રગત આદિવિભક કેમ છે? કારણ કે એના પછીના બધા ગુણ સ્થાન અપ્રગત છે. અને સમજો 14 ગુણ સ્થાન માંથી 7 ગુણ સ્થાન તો જ ઉપયોગ ના છે, હાફ ગુણ સ્થાન તો જ ઉપયોગ ના છે. વિષય અઘરો પડે કે કેના પછી લાગે છે કે બેન શું બોલી રહ્યા છે? આજે થોડો અભ્યાસ કરવાની અમને ઓવર ને મજા આવે. હું તો બહુ આ તો બહુ સ્થૂળ લઉં છું, સૂક્ષ્મ લઈએ ને તો શું ગજબ ચર્ચા આવશે મને બરાબર. જો બે પોઈન્ટ થઈ ગયા તો જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો આશ્રય અને એ આશ્રય પૂર્વક જે સાક્ષાત ઉપયોગ પરમાં હતો, શું શું હશે ને? ઉપમા બી એક ગાથા લખવાનું ચાલુ કરે, રંજિત તું સર્વ સિદ્ધે, આખી લખવી પડે ને, પૂરી તો કરવી પડે ને. બોલો ખાલી વંદિત સર્વ શું દશા વિચાર કરો. એ પોનુર અને એ ધામ, એ પર્વત જ્યાં કુનકુન આચાર્ય જે વિચરતા હશે, વિરાજમાન થતા હશે, લેખન કરતા હશે, કેવી દશામાં વિચરતા હશે બોલો? વંદિત સર્વ લખ્યું અને ઉપયોગ અંદર, ઉપયોગ બહાર એનો બે શબ્દ લખ્યો, ઉપયોગ અંદર, ઉપયોગ બહાર, ઉપયોગ અંદર, ઉપયોગ બહાર, ઉપયોગ અંદર, હજારો સહજ આવી દશા મુનિરાજોને છઠ્ઠા ગુણ સ્થાન સાતા ગુણ સ્થાનમાં ઝૂલા ઝૂલો ઝૂલો ને તો ઉપર જાય તો ઝૂલો નીચે આવે કે નહીં? હવે આ છઠ્ઠું સાતમું છે અને સાતમાં બે ભેદ છે ને, બધાને ખબર જ છે. આપણે ઘણા વખતથી બધી ચર્ચાઓ તો કરીએ છીએ, સાતમાં અપ્રગત વિરત તૈયક ગુણ સ્થાનના ભેદ છે, બે ભાગ છે. કયા બે ભાગ છે? સ્વર સ્થાન અપ્રમત અને સાતી ઉતરાઈ અપ્રમત. ખ્યાલ આવે છે? તો આ સ્વર સ્થાન એટલે છઠ્ઠા સાતમામાં જુલવું, આ બધાની પરિભાષા, બહુ બધું એનું ડિસ્ક્રિપ્શન, આ બધું આપ્યું છે. ઇટ નોટ પોસિબલ એક એક વસ્તુ અહીંયા વાંચવું, વાંચ્યું તો તમને ખરેખર મજા આવે, પણ ખાલી ઉપરથી આપણે એનું સ્વરૂપ સમજે. સ્વર સ્થાન સમજાય? અપ્રગતના કેટલા ભેદ કયા કયા? સ્વર સ્થાન અને સાતી છે. તો પહેલો ભાગ કયો? સ્વર સ્થાન, બરાબર છે? કે પહેલા આ રાખીને પછી સ્વર સ્થાનની ચર્ચા કરી. સંજનન કરતા આવી લો અને બોલો મન દુધાય સાક્ષાત ઉપયોગ આત્મામાં લીન, બરાબર. અને પછી હવે હવે શું કીધું? ઉપર શું કીધું? બુદ્ધિ પૂર્વક નો શુભ્રાવ. અહીંયા શું કીધું? કઈ કીધું? અબુદ્ધિ. કેમ કે સમજાય છે પેલા? અબુદ્ધિ પૂર્વક નો આ વસ્તુ તમે સમજો કે અંદરમાં ઉપયોગ પોતાના આત્મામાં તદ્રુપ છે. શ્રદ્ધા તો તમને થઈ ગઈ, 100% કામ થઈ ગયું. ચારિત્રમાં તમે જુઓ, ચારિત્રમાં તમે જુઓ કે ઉપયોગ અંદર છે એટલે સ્વરૂપ લીનતા છે, તો એવો આનંદ પણ વર્તે છે અને અબુદ્ધિપૂર્વક શુભ રાગરૂપ પરિણામ પણ વર્તે છે. પરંતુ અબુદ્ધિપૂર્વક કેમ કીધું? કારણ કે અબુદ્ધિપૂર્વક કેમ કીધું? કારણ કે ઉપયોગમાં જ્ઞાનમાં જણાવતા નથી, લક્ષ્યા નથી, લક્ષ્યા નથી એટલે અબુદ્ધિપૂર્વક. ખ્યાલ આવે છે ને? તો જો આગળ વધી સંજનન કટાઈ શું કીધો? મન ઉદય, બરાબર છે. પછી અબુદ્ધિપૂર્વક નો હવે તમે કીધું કેવો હોય એનો શું આન્સર આવશે? એ કેવા પ્રકારના મંદ કષાયના ભાવ હોય, કેવો મંદ ઉદય, કેવો મંદ કષાય હોય, કેવો શુભ રાગ હોય, તો શું આન્સર આવશે બોલો? કે કેવળ જ્ઞાન ગમ્ય. અરે મુનિરાજ ને પણ તો નથી ખબર પડતી, એટલે તો અબુદ્ધિપૂર્વક કીધું. ખ્યાલ આવે છે? તો અબુદ્ધિપૂર્વક નો શુભ રાગ અને પછી અપ્રમત ના બે ભેદ કર્યા, બરાબર. બે ભેદ કર્યા ને, તો બે ભેદ કયા કર્યા? સ્વસ્થળ અને સાથી છે અપ્રમત, બરાબર છે. સ્વસ્થળ અને સાથી છે. જો હવે થોડી ચર્ચા આપણે સ્વસ્થળ અને સાથી કઈ અપ્રમત ની કરીએ. હવે ક્યાં આવી ગયા આપણે? સાતમા ગુણ સ્થાનમાં સ્વસ્થળ અને સાથી છે. જો હું એના અંતર બોલું છું, બહુ સરસ છે, સાંભળવા જેવા છે, તમને બધાને સમજાય છે. જો સૌથી પહેલા એક બે લાઈનમાં સ્વસ્થળ અને સાથી છે એનો અર્થ કરીએ. સ્વસ્થળ અપ્રમત એટલે કે એ સ્વસ્થાનમાં મુનિરાજ જાય તો નિયમથી છઠ્ઠામાં આવે, તો છઠ્ઠા સાતમામાં ઝૂલતા હોય તો એ ક્યાં છે મુનિરાજ? સ્વસ્થાન અપ્રમત પ્રમત, સ્વસ્થાન અપ્રમત પ્રમત, સ્વસ્થાન અપ્રમત પ્રમત, બરાબર. તો છઠ્ઠા સાતમામાં ઝૂલે છે તો એ સ્વસ્થાનની દશા છે. સમજાય છે? કોને નથી સમજાતું? હાથ ઉપર કરો. સમજાય છે? છઠ્ઠા સાતમામાં ઝૂલવું, અંદર ઉપયોગ જવો, બહાર આવો, જવો બહાર આવો, જવો બહાર આવો. અને એ પણ એક રૂલ છે ને, આ પણ એક સિદ્ધાંત છે કે અંદર સાતમા ગુણ સ્થાનમાં રહ્યા જેટલો સમય એનાથી ડબલ સમય છઠ્ઠામાં રહે. સાત સાતમામાં રહ્યા એનાથી ડબલ સમય છઠ્ઠામાં રહેશે. તો છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, સમજાય છે ને? એ છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, એ સ્વસ્થાન સ્વસ્થાન એક સ્થાનમાં છે, એક સ્થાનમાં છે, એક સ્થાનમાં છે. આવું કેટલી વાર થઈ શકે? હજારો વાર, હજારો વાર, હજારો વાર, બરાબર. અને હવે સ્વસ્થાનમાંથી એક સમય એવો આવ્યો, એવો ઉગ્ર પુરુષાર્થ પડ્યો કે સ્વસ્થાનમાંથી એ પ્રમત્તમાં ન આવ્યા. આપકો સમજમાં આવ્યા? સ્વસ્થાનમાંથી પ્રમત્તમાં ન આવ્યા અને સ્વસ્થાનમાં સ્વસ્થાન અપ્રમત્તમાંથી એક સાતિશય અપ્રમત્તમાં ચાલ્યા ગયા, આખો સિનેરિયો ચેન્જ થઈ જશે, બરાબર છે? હવે સાચી છે અપ્રમત્તમાં આવ્યા તો ત્યાં શું થાય છે? અને સ્વસ્થાન, તો ડિફરન્સ બિટવીન સ્વસ્થાન એન્ડ સાચી છે. ઓકે, આઈ હેવ ઓવર યોર 9 પોઈન્ટ, બટ આઈ વિલ ટેક ફ્યુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નવ અંતર છે સ્વસ્થાન અને સાચી છે. સેવન ગુણસ્થાન ને ફોકસ માં રાખો. પ્રભુ આવી બધી દશા રૂપે, આવી અદભુત દશા રૂપે આપણે બહુ ટાઈમ પછી ને કૃષ્ણાબેન શીઘ્ર શીઘ્ર આ દશા રૂપે આપણે અલ્પકાળમાં શીઘ્ર પ્રણમવાના છે. ચતુર્યુગાનવર્તી જીવની કૃપાળુદેવ જેવા ઉત્તમ જીવની આવી ભાવના અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું? બાય અંતર. અરે ગજબ રાઈટ, સંબંધનું બંધન ઉપર ઉપરથી થોડું 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 તો હોય, બોલો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને ક્યારે વિચારશું? મહત પુરુષ ને પણ થયો. ચલો, તો શું કીધું હવે? વોટ આર યુ ડુઈંગ? ડિસ્કવરિંગ એન્ડ રાઇટિંગ ધ ડિફરન્સ બિટવીન સિદ્ધિબેન, સિદ્ધિબેન સ્વસ્થાન અપ્રમત એન્ડ સાતિશય અપ્રમત. ઓકે, ધારાબેન પકડાય છે, સમજાય છે? ચલો, જો એક દશા મે સ્વસ્થાન ફર્સ્ટ કોલમ, અરે બોલો, જે નથી લખતા તો બોલો, સ્વસ્થાન. અને બીજી કોલમ સાતિશય. આ ભેદ કોના છે? સાતમા ગુણસ્થાન ના છે, બરાબર. હવે જો એક દશા છે સ્વસ્થાન દશા છે, મુનિરાજ છઠ્ઠે ગુણસ્થાન મેં આ સકતે હૈ, આ સકતે આવે છે, બરાબર છે. હવે જો એક દશા સામે સામે એક દશા છે, મુનિરાજ છઠ્ઠે ગુણસ્થાન મેં નહીં આતે હૈ, સમજાય છે? તમે આ દશામાંથી જશે ક્યાં? આ દશામાંથી જશે ક્યાં? કવે ની ચર્ચા આપણે કરી, બરાબર છે? નહીં આતે, ચઢતે સમય આઠમે મેં જાતે હૈ. અરે અપૂર્વ કરણ ગુણસ્થાન, શ્રેણી શ્રેણી આરોહણ નો સમય, એની પહેલાની ભૂમિકા, એની પહેલાની તૈયારી, એની પહેલાની વિશુદ્ધિ અને એ સાતિશય અપ્રમત ગુણસ્થાનમાં એ દશામાં થવા વાળા ચાર આવશ્યક કાર્ય એ આપણે જોવાના છે. હાર પડે છે, કન્ફ્યુઝન નથી થતું ને, પહેલા આપણે ડિફરન્સ કરી દઈએ છીએ. અને પછી જે સાતિશય અપ્રમત સેકન્ડ હાફ ઓફ સેવન ગુણસ્થાન, એમાં નિયમથી નિયમથી ચાર આવશ્યક કાર્ય થશે સેવન્થ ના હાફમાં, અને આઠમાં ચાર થશે. તો આઠ આવશ્યક કાર્ય આપણે શીખવાના છે. તમારે નામ યાદ રાખવાના છે, હજી એ નથી આવ્યું, પણ ખાલી તમને કહું છું કયા કયા વિષય આગળ આવશે. ચાર આવશ્યક કાર્ય સ્વસ્થાનમાં, સોરી સાતિશય અપ્રમત્તમાં, અને ચાર આવશ્યક કાર્ય આઠમામાં, સમજાય છે વિષય? ચલો, હવે ડિફરન્સમાં પહેલો પોઈન્ટ આવ્યો, બરાબર. હવે જો એમાં કરણ નહીં હોતે, સ્વસ્થાન મેં અધકરણ અપૂર્વ કરણ અનિવૃત્તિકરણ, આ કરણના પરિણામ સાંભળો, ખાલી સાંભળો, સાંભળવામાં તો આનંદ આવવો જોઈએ. કરણના પરિણામ સ્વસ્થાનમાં નથી થતા, અક્ષરે સમજાય છે કે થોડું ઉપરથી જાય, હાર પડે છે. અરે કાંઈ નથી પ્રભુ, આ બધી આત્માની દશાઓ છે, છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે, સાતમા ગુણસ્થાન ચર્ચા કરીએ છીએ, એના આપણે બે ભાગ કર્યા, સ્વસ્થાન અને સાતિશય, અને એની વચ્ચે આપણે અંતર જોઈએ છીએ, બરાબર. તો ઇસમે કરણ નહીં હોતે, ઇસમે સ્વસ્થાન મેં, લેકિન સાતિશય અપ્રમત ગુણસ્થાન મેં જબ મુનિરાજ આતે હૈ, તો ઉસમે જો તીન કરણ હૈ, ઉસમે સે જો પહેલા અધકરણ પરિણામ સાતિશય અપ્રમત મેં હોતા હૈ. ત્રણ કરણ છે ને, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. તો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ તો બે ગુણસ્થાન જ છે, આઠ ગુણ ના હું. તો અધકરણ ક્યાં થશે? આઠમા ગુણસ્થાનમાં અપૂર્વકરણના પરિણામ થશે, નવમા ગુણસ્થાનમાં અનિવૃત્તિકરણના પરિણામ થશે. તો અધકરણ ક્યાં થશે? અગર તમને પૂછ્યું મુનિરાજની દશામાં ત્રણ કરણ થાય છે, એમાં અધકરણના પરિણામ કઈ દશામાં થાય?
અરે શરીરની
ચિંતાઓ અને અપ્યશાદી નો ઉદય આ કોઈ પરિસ્થિતિ મારા ઉપયોગ ને ઉપયોગવાન આત્મા નું અવલંબન લેવામાં કોઈ રોકી ન શકે. મીનાબેન સમજાય છે ને? ગુણસ્થાન અને કરણામયોગ નો વિષય બહુ ગજબ છે. ચલો તો યહ અભી પંચમ કાળ મેં હો સકતા હૈ લેકિન યહ અભી પંચમ કાળ મેં સાકી છે. પંચમ કાળ માં પોસિબલ નથી. ઇતને મરણ હો સકતા હૈ સ્વસ્થાન માં પણ સાકી નહીં માં એટલો ટાઈમ માટે મરણ નહીં થાય. ગજબ. એમાં છે મુનિરા જેટલો સમય એમાં મરણ નહીં થાય. બરાબર. યહ એક ભાવ મેં સ્વસ્થાન એક ભાવ મેં એક ભાવ મેં એક મુનિ જીવન મેં અનેકો વાર આ સકતી હૈ યે દશા. બરાબર. સ્વસ્થાન સ્વસ્થાન અનેકો વાર આ સકતી હૈ. યહ અનેકો વાર નહીં હોતા સાકી છે હને ઇસકી સંખ્યા સીમિત હૈ. આની સંખ્યા સીમિત છે. અનેકો વાર નહીં હો સકતા યે. સાકી છે. ઇટ કેન નોટ બી અનેકો વાર. ઇસકી સંખ્યા સીમિત હૈ ક્યુંકી ઇસમે આને વાલે જીવ ફટાક છે. आगे जाएंगे आगे जाएंगे आगे जाएंगे आगे जाएंगे तो आगे जाएंगे तो वापिस इसमें नहीं आएंगे ना. लॉजिक समझाएं. लेकिन स्वस्थ होने से प्रवत में से इसमें आ सकते हैं जा सकते आ सकते तो अनेक बार सही सके. नो यू गॉट. ओके चलो आगे. बराबर. चलो हमें इसमें बराबर इसमें अनंत मुनि विश्रुति आदि चार आवश्यक नहीं होते. स्वस्थ में चार आवश्यक कार्य स्वस्थ में नहीं था પણ એટલે અનંત ગુણી વિશુદ્ધિ આદિ ચાર આવશ્યક કાર્ય નિયમ સે હોતે કિસમે સાકી સેમાં એટલે એટલે બોલું છું. સમજાય છે ને? પહેલામાં તો થાય ચાર આવશ્યક કાર્ય પણ બીજામાં તો થાય જ એ કારણ કે ત્યાં અધોકરણના પરિણામો છે અને અધોકરણના પરિણામો નિમિત્ત પામીને ચાર આવશ્યક કાર્ય થાય જ છે અને એ ચાર આવશ્યક કાર્ય થયા પછી એ કાર પૂરો થતા બોલો અપૂર્વકરણ ગુણસ્થાનમાં જીવ પ્રવેશ. હાર છે મને ખબર છે. થોડુંક તો જરા સમજાય છે ને? ચલો હવે થઈ ગયા. આટલા પોઈન્ટ થયા. કેટલા પોઈન્ટ થયા? હા આઠ થયા. આઠ થઈ ગયા ને? હા ચલો હવે એક મારો સમય તો થઈ ગયો છે પણ ખાલી એક જે ચાર આવશ્યક કાર્ય કા જો સ્લાઇડ હૈ ભૈયા આપ દિખા દીજે. ખાલી આપણે એનું બોલીએ છે. ચાર આવશ્યક કાર્ય ક્યાં? સાચી થઈ અપ્રમતમાં થવા વાળા અધોકરણના નિમિત્તથી ચાર આવશ્યક કાર્ય. નહીં એ નહીં. ઇસકે બાદ કી સ્લાઇડ? ખાલી વાંચી છું. આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરું. આવી ગયું હવે? આજે બહુ ઈઝી છે. ચાર આવશ્યક કાર્ય. હવે આ થોડું યાદ રાખજો. આપણે આઠ યાદ રાખવાનું. અપૂર્ણકરણના ચાર અને અધકરણના ચાર. આર યુ ગેટિંગ? તો જો બહુ ઈઝી છે. આ તો બહુ ઈઝી છે. તમને વાંચીને સમજાઈ જશે. થોડુંક લખજો પછી તમને મોકલી દઈશ આ બધું. અચ્છા શું છે? રાખતા છે સમય સમય પ્રતિ અનંત લખ્યું છે. હા આત્મામાં અનંત ગુણી વિશુદ્ધિ થાય છે. હવે આને બે ઈઝી કરીશું તો બહુ આનંદ આવશે. પહેલું આવશ્યક કાર્ય શું થયું? અધકરણના નિમિત્તથી શું થયું? પહેલું કાર્ય સમય જેટલો સમય રહે છે ને ત્યાંથી ચાલુ થઈ ગયું હવે સાથી છે અપ્રમતમાં આવ્યા તો એ સમય જે ફર્સ્ટ સમય સાથી છે અપ્રમતમાં મુનિરાજે પ્રવેશ કર્યો ત્યાંથી લઈને સમય અનંત ગુણી પહેલા સમય કરતા બીજા સમયમાં પહેલા સમય કરતા હા બોલો અસંખ્યાત ગુણી થોડી કેટલી અનંત ગુણી વિશુદ્ધિ. યુ કાન્ટ ઇમેજિન. તમે ખાલી એનું ભાવ વાસન કરો. એના પછી બીજા સમયમાં અનંત ગુણી વિશુદ્ધિ. પહેલા સમય કરતા યપ સમજે અનંત ગુણી વિશુદ્ધિ અનંત ગુણી એવરી અંતર મિનિટ એવરી સમય એન્ડ જીસ અનંત ગુણી વિશુદ્ધિ અનંત ગુણી વિશુદ્ધિ અનંત ગુણી વિશુદ્ધિ અનંત. હું પાંચમા બોલી છે તમે તો બેન સમજી ગયા. આ અનંત ગુણી વિશુદ્ધિ. માય ક્વેશ્ચન ઇઝ ટુ યુ કે આ ચાલુ થઈ સાચી થઈ અપ્રમતના પહેલા સમયથી મને હવે તમે લોજિક થી વિચારીને કહો કે આ અનંત ગુણી વિશુદ્ધિ નું વધવું કયા ગુણસ્થાન ના અંત સમય સુધી થશે? બોલો ભાઈ. એક્સેલન્ટ. લોજિક થી જરા વિચારીને બોલ્યું છે ને? દસમાના અંત સુધી. તમે કીધું વાય નોટ ઇલેવન, વાય નોટ ટ્વેલ્વ? અરે ભાઈ, એ જે અનંતગુણી વિશ્વથી જે વધવાનું જે એની જે એની જે પૂર્ણતા હતી ને, એ તત્વના અંત સુધી થઈ ગઈ, થઈ ગઈ. મિથ્યાત્વનો તો થઈ ગયો ભાવ, અનંતાનો અપચાર એ તો ગયું. સંજલન તીવ્ર મંદ મંદતમ મંદતમ, અને છેલ્લો સંજલન સૂક્ષ્મ લોભનો અભાવ થયો, અને અનંત ગુણી વિશુદ્ધિ પૂર્ણ થઈ ગઈ. હવે આગળ પૂર્ણતા માટે કોઈ અવકાશ જ નથી. એટલે 11, 12, 13, 14 માં હવે વધવાનું કામ વધી ગયું. આર યુ ગેટિંગ? આપણે કહીએ ને બાળક જરા હાઈટ નથી વધતી, હવે નહીં વધે, સમજાય છે? આટલી જ વધવાની હતી, તો વિકલ્પ નહીં કરવું. હવે સાયકલ ચલાવો કે ઘોડા ચલાવો કઈ નહીં થાય, સમજાય છે? તો અનંત ગુણી વિશુદ્ધિ પ્રશ્ન પૂછ્યો છે. આ બધું વાંચતી હતી મને, એટલો પ્રશ્ન પૂછ્યો, અનંત ગુણી વિશુદ્ધિ 11 કેમ નહીં, 12 કેમ નહીં, 13 કેમ નહીં, 14? અરે પતિ ગયું ને કામ. ચલો ચલો પોઈન્ટ જલ્દી, સોરી સમય થઈ ગયો. બીજો પોઈન્ટ, સ્થિતિ બંધાવ પસંદ, યાદ રહેશે? હવે આનો અર્થ કરીશ તો તમને મજા આવશે, પણ થોડો વ્યાસ થઈ રહેશે પાછો. પણ વાંચો, સ્થિતિ બંધાવ સરસ, અને પછી પ્રશસ્ત પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિ, પ્રશસ્ત પ્રકૃતિ નો અનુભવ. વાંચો, ઉપમાવી અનુભવ, સમય 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 અનંત ગુણો વધવો, અને અપ્રશસ્ત પ્રકૃતિ નો અનુભવ સમય 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 ઘટવો. પ્રશસ્ત નો વધવો અને અપ્રશસ્ત નો ઘટવો. અને આમાં પણ ઘણું બધું એક્સપ્લેનેશન છે. સત્તામાં પડેલા કર્મો, નવીન બંધાતા કર્મો, ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ. આપણે 4 આવશ્યક કર્યા, આપણે ડિફરન્સ કર્યો, આપણે છઠ્ઠું ગુણસ્થાન જોયું, અને આપણે 7માના 2 ભેદ જોયા. વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. નિજ નિધિ નિજ મેં રતાર્યા અનંત ઉપકાર, ઇસકે લિયે જીવાન વાત કો વંદના શત ભાવે, વંદના શત ભાવે. અને કાલ મેં એક બોધી ની દ્વાદશાંગી પરમ ઉપકારી જીવાણી માત નો, આ મતો ના અનંત ઉપકારી સમજ જ્ઞાની ધર્માત્માઓ નો, સત્ય સનાતન સાનુભૂતિમય વીતરાગ. મજા આવી ગઈ છે જરા? જય નૃસિંહ. વીતરાગ દિગંબર જૈન ધર્મ નો. હવે સ્વામીભાઈ ના ક્લાસ ચાલુ થશે. એક અનાઉન્સમેન્ટ કદાચ ગુજરાતી ના પ્રવચન પછી પણ કહી હતી સંયમ ભૈયાએ, પાછી કરું છું જે ત્યારે નોટા એ લોકો માટે. આપો દિખાસ ભી સત્ય હો જો આપને વો બેનર બનાયા હે, વો મંથન જે એક સંસ્થા છે, મંથન કરીને બહુ ગજબ કામ કરી રહ્યું છે સ્પેશિયલી ફોર યંગસ્ટર્સ. તો એ મંથનનો પહેલો કાર્યક્રમ તો બહુ સુંદર હતો, હું પોતે ગઈ થી અટેન્ડ કર્યો હતો. આ બીજો કાર્યક્રમ મંથન નો બીજો કાર્યક્રમ શીઘ્ર આવી રહ્યો છે આપણા બધા માટે, યંગસ્ટર્સ માટે, બાળકો માટે. તો ખરેખર આ અટેન્ડ કરવા જેવો છે. આ બેનર અહીંયા છે. આ 3 સેશન છે, એ તમે બહાર પણ લગાડી છે, જોજો, રજીસ્ટ્રેશન કરજો, બાળકોને મોકલજો. આજે અભિષેકભાઈ છે, અમદાવાદ માં રહે છે, પાલડી, ત્યાં પ્રવચન કરે છે. એમનું વ્યાખ્યાન એટલે કે એમનું સેશન છે. એના પછી સ્વાનુભૂતિ દીધી, જેની પાસે હું પોતે ભણું છું પ્રણાલી, આ બધું હું પોતે એની પાસે ભણું છું ઘણા વર્ષો પહેલા. તો સ્વાનુભૂતિ દીદીનો પોડકાસ્ટ છે, એટલે એમને એ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે જે યંગસ્ટર્સ ને આજકાલ ઘણા બધા હોય છે. અને 3rd ઇઝ ધ સંગીત ભજન સંધ્યા. આ ભાઈને જોયા છે તમે? દિવ્યાંશભાઈને જોયા હશે અમે ઓનલાઈન. દિવ્યાંશભાઈને બહુ બધા, રાઈટ? દિવ્યાંશભાઈ અને એની સાથે કોણ છે ભાઈ? દિવ્યાંશભાઈ સાથે દેવેન્દ્રભાઈ, બે આપણા આપણે કહીએ ને યંગ, બહુ જ સરસ ભજન ભાવથી આધ્યાત્મિક ભજન ગાય છે. પ્રતિષ્ઠાઓમાં તો આજકાલ આપણે એમને બહુ જ જોઈએ છે. તો એમના ભજનોનો પણ આપણને લાભ મળશે. રજીસ્ટ્રેશન કરજો, બાળકોને મોકલજો. બહુ સરસ રીતે આખું આયોજન થાય છે. અને આપણા જે પણ શાસ્ત્રીઓ છે, જે રાહુલભાઈ આવી, એ બધા ખૂબ મહેનત કરે છે. તો બધા લાભ લેજો.